તારીખ 25/12/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 147 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 51.
પ્રશ્ન છે, પરિણામની નિશ્ચયથી પોતાના પરિણામનો કરતા છે અને મારી પૂર્વ પર્યાયનો વ્યય કરતા છે, તે કઈ રીતે? પાંચ બે ધ્રુવ ઉપરનો પ્રશ્ન છે. પરિણામી એટલે પરિણમનાર એવું દ્રવ્ય, પરિણમનાર એવો પદાર્થ ખરેખર પોતાના પરિણામનો કરતા છે, શાસ્ત્ર વચન છે, બંને શાસ્ત્રના વચન છે કે પરિણામી પણ પોતાના પરિણામનો કરતા છે, વળી પૂર્વ પર્યાયનો વ્યય છે તે પણ કરતા છે. શાસ્ત્રમાં અનેક નયના કથનો છે, તે બધા શાસ્ત્ર વચન છે, પ્રમાણિક છે, પ્રમાણિક છે, પ્રમાણિત છે, શાસ્ત્રથી પ્રમાણપણે પ્રાપ્ત થયેલા છે અને નૈવિક્ષાથી કહેલા હોવાથી સપ્રમાણ છે, તેથી પ્રમાણિક છે. જ્ઞાનીઓના અને આચાર્યોના સમ્યક જ્ઞાનમાંથી સમ્યક જ્ઞાનના નિમિત્તે ઉદ્ભવ થયેલા હોવાથી પણ તે પ્રમાણિક છે,
બરોબર?
એ રીતે પણ એનું પ્રમાણ છે, એ પુરુષ પ્રમાણ છે. પુરુષ પ્રમાણે વચન પ્રમાણ. તેથી એમ કહેવું છે કે શાસ્ત્રના કોઈ વચનનો વચન વિરોધ ન હોઈ શકે,
બરોબર?
વચન વિરોધ ન થઈ શકે, વચન વિરોધ ન કરવો જોઈએ. પરંતુ તે શાસ્ત્રમાં કઈ અપેક્ષાથી ને કઈ વિવિક્ષાથી ક્યાં કહેવા ધારે છે તેનો વિવેક કરવો જોઈએ,
બરોબર?
આટલી વાત છે. શાસ્ત્રના સર્વ કોઈ વચનો પ્રમાણિક છે, પ્રમાણિત છે, તેથી શાસ્ત્ર વચનનો વિરોધ ન થઈ શકે. એ શાસ્ત્રનું વચન ત્યાં શું કહેવા માગે છે એટલું ન સમજાય તો સમજવાની કોશિશ કરવી
જોઈએ, બરાબર?
અને અહીંયા શાસ્ત્ર વચન છે બંને, કે પરિણામી ખરેખર નિશ્ચયથી, એટલે ખરેખર પરિણામી ખરેખર પોતાના પરિણામનો કરતા છે એવું એક શાસ્ત્ર વચન છે, અને વળી પૂર્વ પર્યાયનો વ્યય કરતા છે, પૂર્વ પર્યાયનો વ્યય કરતા અને નવીન પર્યાયનો ઉત્પાદ તે કાર્યભાર, એવું પણ શાસ્ત્ર વચન છે. તો આમાં બંનેમાં કઈ વિવિક્ષા છે એ પ્રશ્ન છે. પ્રશ્નકારનો પ્રશ્ન એ છે,
બરોબર,
કે કર્તાની વ્યાખ્યા બે પ્રકારે આવી તો આમાં વિવિક્ષા શું છે એ સમજાવો, આટલો પ્રશ્ન છે. દ્રવ્યાનુયોગનો વિષય છે. ઉત્તર, કે ખરેખર તો ઉત્પાદની પર્યાયનો કરતા ઉત્પાદ જ છે. ખરેખર તો વાસ્તવિકપણે આ ચરમ સીમા લીધી. જવાબ ત્રીજો આપ્યો, બે વિવિક્ષાને મૂકીને બંને વ્યવહાર છે. પરિણામીને પરિણામનો કરતા કહેવો કે અભેદ પદાર્થમાં ભેદોપચાર છે, એક પદાર્થની અંદર બે ભેદ કરવા, પરિણામી અને પરિણામ, કરતા અને કર્મ, તે ઉચ્ચારથી કરતા છે,
બરોબર?
એને ભેદોપચાર કહે છે શાસ્ત્રમાં, એ પણ વ્યવહાર છે. ઉપચાર તો વ્યવહાર તો આગળની પર્યાય કારણ છે અથવા કરતા છે, પછીનો પર્યાયનો ઉત્પાદ કાર્ય છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. બે વચ્ચેનો વ્યવહાર થયો. ખરેખર તો નિશ્ચયથી તો એટલે પહેલા નિશ્ચય બતાવે છે. વ્યવહાર અને નિશ્ચયની શૈલી જોતા એમ સમજાય છે કે નિશ્ચય કથન અને એનું અર્થઘટન બરાબર સમજાય તો વ્યવહારના કથનનું અર્થઘટન પણ યથાયોગ્યપણે સમજાય. જો નિશ્ચય ત્યાં શું છે એમ ન સમજાય, જ્યાં ત્યાં નિશ્ચય શું છે એમ ન સમજાય, તો ત્યાં વ્યવહાર શું છે એમ પણ ન સમજાય. આ એનું મૂળ છે. આપ આ શૈલી અને આ પ્રકારની સમજણ, આ પ્રકારની પદ્ધતિ સમજવાની સમજાવવાની માત્ર જૈન દર્શનમાં છે. એ સિવાયના જગતના કોઈ ધર્મના દર્શનમાં, સંપ્રદાયના દર્શનમાં તો નથી, વિશ્વના કોઈ વિજ્ઞાનમાં પણ નથી. આ તો વિજ્ઞાન છે ને, દ્રવ્યાનો યોગ છે, એ તો પદાર્થનું વિજ્ઞાન છે, ક્યાંય નથી. જે અત્યારનું વિજ્ઞાન છે, મોડર્ન સાયન્સ જેને કહે છે, ભૌતિક વિજ્ઞાન માત્ર છે, જળ પદાર્થો સંબંધિત વિજ્ઞાન માત્ર છે. જૈન દર્શનમાં તો જળ ચૈતન બંનેનું વિજ્ઞાન છે. જગતની અંદર ચાલુ વિજ્ઞાનમાં માત્ર જળનું જ વિજ્ઞાન છે, ચૈતન્યના વિજ્ઞાનથી તેઓ તદ્દન અજાણ્યા છે. પણ એ વિજ્ઞાનમાં પણ, ચાલુ વિજ્ઞાનમાં પણ સંબંધિત જ્ઞાન, અપેક્ષિત જ્ઞાનનો જ વ્યવહાર છે. એને થિયરી ઓફ રિલેટિવિટી કહે છે લોકો. આનાથી આમાં શું થાય, આમાંથી આમાં શું થાય, આને લઈને આમાં શું થાય, આનાથી આમ કેમ થાય. એક પદાર્થનો બીજા પદાર્થ ઉપર અપેક્ષિત અસર શું છે એને સિદ્ધ કરે છે અત્યારનું વિજ્ઞાન. આખા વિજ્ઞાનનો સરવાળો એક વાક્યમાં મારી હતો કે એક પદાર્થની બીજા પદાર્થ ઉપર અપેક્ષિત અસર શું છે એ સાબિત કરી શકાય અમુક સંજોગોમાં. સર્વ સંજોગોમાં એવું બનતું નથી, પણ મર્યાદિત સંજોગોમાં, કેમ કે એ તો આખરમાં તો નિમિત્ત નહીં ઠીક સંબંધ છે ને. એને થિયરી ઓફ રિલેટિવિટી કહે છે. જૈન દર્શનનો જે નિશ્ચયનું પ્રકરણ છે, જેમાં પદાર્થની મૂળ શક્તિઓનું વિજ્ઞાન જાણીને પ્રસિદ્ધ કરેલું છે અને તે સર્વજ્ઞ દ્વારા પ્રસિદ્ધ થયું છે અને એ પ્રસિદ્ધિની પરંપરા શાસ્ત્રોમાં ચાલી આવી છે, કેમ કે ગુણો બધા રૂપી છે. જળ પદાર્થ રૂપી હોવા છતાં એ જળ પદાર્થના ગુણો બધા રૂપી છે, ગુણ શક્તિ રૂપે છે ને, એટલે અરૂપી છે ગુણો એ બધા. એટલે કેવળ જ્ઞાન સિવાય પદાર્થનું સ્વરૂપ દ્રવગુણ પર્યાયથી જેમ છે તેમ યથાર્થપણે જ્ઞાનમાં આવી શકે નહીં. એટલે સર્વજ્ઞને તો સ્વીકારવા જ રહ્યા,
બરોબર.
સર્વજ્ઞપણું તો મૂળમાં જ સ્વીકારવું પડે એ પરિસ્થિતિ છે અને એ આત્માના સ્વભાવનો સ્વીકાર ત્યાંથી શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિ છે. અહીંયા જવાબ આપે છે એના ઉપરથી એ વિશે ચાલ્યો. ઉત્તરની અંદર ગુરુદેવ શ્રી કૃષ્ણને એક કોર ગૌણ રાખીને બીજો જવાબ આપે છે કે ખરેખર તો ઉત્પાદની પર્યાયનો કરતા ઉત્પાદ જ છે. પર્યાયનો કરતા પર્યાય છે, પણ પર્યાયના ત્રણ ભંગ છે, ઉત્પાદ્ય ને ધ્રુવ. એક સમયનું ધ્રુવ તે પર્યાય ઉત્પન્ન થાય છે, એનું એક રૂપ છે પર્યાયનું. એ પર્યાય વ્યય થાય છે, એનું બીજું રૂપ છે, એક સમય પૂરતી પર્યાય ટકે છે એનું ત્રીજું રૂપ છે. સમયસારમાં 75-80 ગાથામાં 79 ગાથા સુધીનું વિવરણ છે કર્તા કર્મ અધિકારનું. પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવા ત્રણ શબ્દો શાસ્ત્રીય પરિભાષામાં લીધા છે. સોગાનીજીની ચર્ચામાં એ વિષય એમ આવ્યો છે કે પર્યાય એક ઓર સે ઉત્પન્ન હુઈ દીખતી હૈ, પર્યાય દૂસરી ઓર સે રમતી હુઈ દીખતી હૈ, જોવામાં આવે છે. પર્યાય તીસરી ઓર સે વિનાશ પામતી હુઈ દીખતી હૈ. એક જ પર્યાયને ત્રણ રૂપે જોવામાં આવે છે, એનું ઉત્પન્ન થવાનું રૂપ, એનું ટકવાનું રૂપ, એક સમય પૂરતું એનું વ્યય થવાનું રૂપ. એક સમય પૂરતું ટકે છે ને, જે સમય ઉત્પાદનો છે તે સમય વ્યયનો નથી.
બરોબર,
ઉત્પાદનો અને ધ્રુવનો એક સમય છે, પણ વ્યયનો સમય બીજો છે, સમયાંતરે વ્યય છે. પૂર્વ પર્યાયનો વ્યય અને નવીન પર્યાયના ઉત્પાદનો એક સમય છે. ખ્યાલ આવે છે? પણ જે પર્યાય જે સમયે ઉત્પન્ન થાય છે તે પર્યાય તેના તે સમયે વ્યય નથી થતી, તે પર્યાય બીજા સમયે વ્યય થાય છે. એક સમય એનો ઉત્પાદન ને ધ્રુવનો છે. પણ એ પર્યાયનું રૂપ છે, ઉત્પન્ન થવું એ પણ પર્યાય છે, વ્યય થવું એ પણ પર્યાયનું છે, એક સમયનું રહેવું પણ પર્યાય છે. ત્રણેય પર્યાય છે અને એ પર્યાયના રૂપ છે. તો પહેલા એમ કહે છે કે પરિણામનો કર્તા કોણ? તો કે પર્યાય ઉત્પન્ન થઈ ત્યારે કાર્ય થી ગણવામાં આવે છે ને, તો પર્યાય ખરેખર તો ઉત્પાદની પર્યાયનો કર્તા ઉત્પાદ જ છે. અહીંયા એમ ન લીધું કે પર્યાયનો કર્તા પર્યાય છે, એક ભેદ લીધો. કેમ કે પ્રશ્નની અંદર એક ભેદ છે કે પૂર્વ પર્યાયનો વ્યય કરતા છે કે નહીં, એ પર્યાયનો એક ભેદ છે. ઉત્પાદ એક ભેદ છે અને વ્યય બીજો ભેદ છે, એટલે એક ભેદે પ્રશ્ન છે, એટલે ઉત્તર એને ભેદ થયા મૂક્યા કે પર્યાય ખરેખર તો ઉત્પાદની પર્યાયનો કરતા ઉત્પાદ જ છે. ઉપર ઉપરથી સામાન્ય લાગે પર્યાયનો કરતા પર્યાય છે તો આપણને ખ્યાલ છે, પણ અહીંયા એનાથી ઝીણું કાંટે છે. બેમાં એટલે પરિણામી તો આખો પદાર્થ છે, આખો પદાર્થ પરિણામી છે, અને એ પદાર્થ અહીંયા પ્રશ્ન એટલો છે કે એ પદાર્થ એના પરિણામનો કર્તા છે, એ કઈ રીતે કહો છો આપ? બંને શાસ્ત્ર વચન છે, પરિણામી પદાર્થનો કર્તા છે, પદાર્થ પરિણામી પોતે પર્યાયનો કર્તા છે, અને આગળની પર્યાયનો વ્યય પણ નવીન પદાર્થનો નવીન પર્યાયનો કર્તા છે. બંને શાસ્ત્ર વચન છે એટલે પ્રશ્નકારે સ્વીકાર્યું છે. પ્રશ્નકારે એવો પ્રશ્ન નથી કર્યો કે આ બેમાંથી એક ખોટું હોવું જોઈએ ને એક સાચું હોવું જોઈએ, કેમ કે બે જગ્યાએ તમે કરતા પણ કહ્યું, માટે ગમે તે એક ખોટું છે ને ગમે તે એક સાચું છે, બે ન હોઈ શકે એમ પ્રશ્ન નથી. આ કઈ રીતે કહેવા માંગો છો આમ? એટલે કહેનારના વચનને સંમત કર્યા છે, પ્રમાણ કર્યા છે, માન્ય કર્યા છે. હવે વિવિક્ષા પૂછે છે કે આ કઈ રીતે કહેવામાં આવ્યું. તો કહે છે કે પહેલા તો મૂળ વાત એ છે, પહેલા નિશ્ચય સમજાવી દે છે, પછી વ્યવહાર સમજાવશે, કેમ કે બંને વ્યવહાર છે. પરિણામ ની કરતા છે પર્યાયનો તે પણ વ્યવહાર છે, અને આગળની પર્યાયને નો વ્યય કરતા કહેવો તે પણ વ્યવહાર છે. એ વ્યવહાર સમજાવવા માટે પહેલા નિશ્ચય સમજાવે છે, કેમ કે એવો નિયમ છે કે નિશ્ચય સમજાય ત્યારે જ વ્યવહાર યથાયોગ્યપણે સમજાય છે, નહીંતર વ્યવહાર યોગ્યપણે સમજાતો નથી. આ પરિસ્થિતિ છે. શું કહે છે કે ખરેખર તો ઉત્પાદની પર્યાયનો કરતા ઉત્પાદ જ છે. ઉત્પાદની જે પર્યાય છે, પર્યાયનો ઉત્પાદ થયો, એ ઉત્પાદ કોણે કર્યો? કે ઉત્પાદે જ ઉત્પાદને કર્યો છે. એમાં નિશ્ચયથી કારણાંતરનો નિષેધ છે. નિશ્ચય વ્યવહારનો નિષેધ કરે છે ને, વ્યવહાર કારણાંતરથી આરોપ કરવામાં આવે છે, એ કારણાંતરનો એમાં નિષેધ છે. આમ નિશ્ચય છે, જો એ ઉત્પાદ જ પર્યાયનો કરતા છે, ઉત્પન્ન થતી પર્યાયનો કરતા ઉત્પાદ છે, આ નિશ્ચય છે. હવે વ્યવહાર કઈ રીતે છે એ સમજવા છે. એમ ખરેખર છે, પણ અભેદ ગણીને તે પર્યાયની સાથે પદાર્થની સત્તા અભેદ હોવાથી, અભેદ ગણીને ઉપચારથી, એ વેદોપચાર છે, ઉપચારથી પરિણામીને કરતા કહેવાય. જે પરિણામી આખા પદાર્થને કરતા કહેવાય છે તે ઉપચારથી કહેવાય છે. ઉપચારની ઘણી વિવિક્ષા છે. ઠીક, આ તો શાસ્ત્રની કથન શૈલી નો વિસ્તાર બહુ મોટો છે. એક પદાર્થ બીજા પદાર્થનું કાર્ય કરે ત્યારે પણ એને ઉપચારથી કરતા કહેવાય છે. કર્મના ઉદયથી જીવમાં રાગ થયો, ક્રોધના ક્રોધ પ્રકૃતિના ઉદયે જીવને ક્રોધ થયો, એમ કેમ તે ઉપચાર છે? કેમ કે એક પદાર્થ બીજા પદાર્થનું ખરેખર કાર્ય નહીં કરતો હોવા છતાં એને ઉપચારથી ત્યાં કરતા કર્મનો આરોપ કરવામાં આવે છે. એ આરોપિત કથનનો ઉપચાર છે. અહીંયા એવો ઉપચાર નથી, પરિણામી પદાર્થનો કરતા છે એમ કહ્યું, ત્યાં એ પ્રકારનો ઉપચાર નથી. કેમ કે એકને એક પદાર્થમાં પરિણામ અને પરિણામી છે, ભિન્ન ભિન્ન પદાર્થ નથી, એક જ પદાર્થ છે. એટલે એક પદાર્થની અંદર, અભેદ પદાર્થની અંદર ભેદથી કરતા કર્મની પ્રવૃત્તિની વિવિક્ષા કરવી, તેને ભેદોપચાર કહેવામાં આવે છે. અહીંયા ભેદોપચાર છે. પણ અભેદ ગણીને ઉપચારથી પરિણામીને કરતા કહેવાય, કહેવાય, કહેવામાં વાંધો નથી. એટલે કથનનો વિરોધ કરવો નહીં. કોઈ પણ શાસ્ત્રના કથનનો વિરોધ ન કરવો
જોઈએ.
એ કઈ રીતે છે એ સમજવાનો, ન સમજાય તો પ્રયત્ન કરવો જોઈએ, સમજાય તો કઈ સવાલ નથી, ન સમજાય તો કોશિશથી સમજવો જોઈએ. આવે છે ને આપણે પ્રમાણ છે, તે પૂજ્ય છે અને પૂજ્ય નથી, બે છે. નય ચક્રમાં વિષય લીધો છે પ્રમાણ. નય ચક્રમાં નયની સાથે પ્રમાણનો વિષય તો આપોઆપ આવે. તો પ્રમાણ પૂજ્ય નથી અને પ્રમાણ પૂજ્ય છે, એમ બે વિવિક્ષા. બંને શાસ્ત્ર વચન છે, એટલે કોઈ વચનનો વિરોધ કરવો જોઈએ. પણ અહીંયા શું કહેવા માગે છે, કઈ રીતે કહેવા માગે છે, એટલું સમજવું
જોઈએ. બરાબર.
હવે પ્રમાણની અંદર શું છે કે નિશ્ચય અને વ્યવહાર બંને નયનો વિષય થઈને પ્રમાણ છે. જેમ કોઈ પાણીનો કાચનો ગ્લાસ પાણીથી ભરેલો હોય અડધો, તો એક માણસ એમ કહે કે આ ગ્લાસ ભરેલો છે, અડધો છે, એ ધ્યાન રાખે. કોઈ બીજો માણસ એમ કહે કે આ ગ્લાસ ખાલી છે, એ પણ અડધો છે, એ ધ્યાન રાખે. બોલવામાં, કથનમાં બંને સાચા છે કે હા, બંને સાચા છે?
બરોબર,
બંને સાચા ખરા કે નહીં? અથવા સ્પષ્ટ કહે કે આ ગ્લાસ અડધો ભરેલો છે, અડધો ખાલી છે, એનું કથન ન કરે તો એ સાચો છે કે નહીં? એ તમે એને ખોટો નથી કહી શકતા.
બરોબર.
બીજો એમ કહે કે આ ગ્લાસ અડધો ખાલી છે, સાચો છે કે ખોટો છે? કે સાચો છે. એમ છે ને કે છે, એમાં ખોટું શું કે છે? ભલે બીજી વાત નથી કરતો એ, પણ જે કહે છે એ તો બરાબર જ કહે છે, એમાં ખોટું શું છે? એમ જ્યાં પ્રમાણને પૂજ્ય કહ્યું છે ત્યાં નિશ્ચયને લક્ષમાં રાખીને કહ્યું છે.
બરાબર,
કેમ કે નિશ્ચય પૂજ્ય છે. પ્રમાણમાં તો નિશ્ચય વ્યવહાર બંનેનો પ્રમાણ છે કે નહીં? જ્યાં પ્રમાણને પૂજ્ય કહ્યું છે ત્યાં નિશ્ચયની મુખ્યતાથી પ્રમાણને પૂજ્ય કહ્યું છે.
બરાબર,
જ્યાં પ્રમાણ પૂજ્ય નથી એમ કહ્યું ત્યાં વ્યવહારની મુખ્યતાથી પ્રમાણ પૂજ્ય નથી એમ કહ્યું છે. બસ આટલી જ વાત છે, આથી વધારે કોઈ વાત નથી. હવે જો બરાબર સમજે તો એમાં તકરાર થાય નહીં, નહીતર તકરાર થયા વિના આમ છે. બંને શાસ્ત્ર વચન છે, પ્રમાણ પૂજ્ય નથી ગુરુદેવ શ્રી સ્પષ્ટ કહેતા. પછી પ્રમાણ પૂજ્ય છે એવું સાંભળ્યું એટલે એમ કહ્યું કે આ પ્રમાણ પૂજ્ય છે એવું તમે ક્યાંથી કહો છો? ખબર નહોતી, નહીં ચક્ર વાંચેલું પણ એ ધ્યાન નહીં ગયેલું.
બરાબર,
અને આવું 400-450 પાનાનું વોલ્યુમ વાંચી એમાં કઈ બધું તો થોડું ધ્યાન મારી છે ખ્યાલમાં ને. પાછળ પરિશિષ્ટમાં છે, જુઓ આચાર્ય કહે છે કે પ્રમાણ પૂજ્ય છે અને દલીલ આપી છે પોતે. પાછું પ્રમાણ પૂજ્ય છે એવું વચન નથી, શા માટે પૂજ્ય છે એના પ્રશ્નોત્તર કયા છે પોતે.
બરાબર,
આર્ગ્યુમેન્ટ્સ આપી છે અને સિદ્ધ કર્યું છે કે પ્રમાણ પૂજ્ય છે. કેમ કે એમાં નિશ્ચયનો સમાવેશ થાય છે, નિશ્ચય પૂજ્ય છે. નિશ્ચય છે તે આરાધન છે, નિશ્ચય છે તે સ્વરૂપનો આરાધક ભાવ છે. આરાધક ભાવ હોવાથી પૂજ્ય છે અને એ પ્રમાણમાં એનો સમાવેશ હોવાથી પ્રમાણ પણ પૂજ્ય કહેવામાં આવે છે. શું કહ્યું અહીંયા કે પરિણામીને અભેદ ગણીને પરિણામી પરિણામનો કરતા છે એમ કહેવાય, ન કહેવાય એમ નહીં પણ એમ કહેવાય ને એ કથનને સમજીને કહેતા દોષ નથી. એ કથનને સમજતા આમ કેમ કહ્યું એવું અસમાધાન પણ રહેતું નથી. પરંતુ ધ્રુવ દ્રવ તો પરિણમતું જ નથી, પરંતુ દ્રવ તો પરિણમતું નથી એટલે આખો પદાર્થ પરિણામી ન લેવો. અહીંયા અપરિણામી એવું જે ધ્રુવ એ તો પરિણમતું જ નથી એમ છે. ધ્રુવ તો ધ્રુવ પણ જ રહે છે અને ધ્રુવ કદી પરિણમતું નથી. એ ધ્રુવ છે અપરિણામી છે, પરિણામ સહિતનું આખું દ્રવ છે તે પરિણામી છે. એ તો આપણે બેનશ્રીના પ્રવચનમાંથી વાંચ્યું, એ ખ્યાલ છે ને, બે શબ્દ એમણે વાંચ્યા છે, પરિણામી પણ છે અને અપરિણામી પણ છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાંથી, દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં આત્મધર્મમાંથી લીધું છે ને ગુરુદેવનું પ્રવચન. દ્રવ દ્રષ્ટિ પ્રકાશ ભાગ બીજો, વચ્ચે વચ્ચેનો બીજો ભાગ, ત્રણ ભાગમાં છે ને. સમય સાર પ્રવચન ભાગ 5મો, પૃષ્ઠ 252-53, બંધ અધિકારની ગાથા 280ના પ્રવચનનો અનુવાદ છે.
બરોબર,
5મો ભાગ, 5 ભાગ લખાયેલા છે બંધ અધિકાર સુધી. એમાં પર્યાય દ્રષ્ટિ સે પરિણામી હૈ એમ લીધું છે. આત્મા દ્રવ દ્રષ્ટિથી અપરિણમન સ્વરૂપ છે, એના ત્રિકાળી દ્રવ સ્વભાવને જોઈએ તો તે અપરિણમન સ્વરૂપ છે. અર્થાત દ્રવ દ્રષ્ટિથી પુણ્ય પાપ વગેરે વિકાર થવાનું આત્મામાં સામર્થ્ય નથી. મૂળ વાતે લેવી છે કે આત્મામાં પુણ્ય પાપના વિકાર થવાનું કોઈ સામર્થ્ય નથી, એ જાતનો ગુણ નથી, સ્વભાવ નથી. પર્યાય દ્રષ્ટિથી આત્મા પરિણામી છે, આ પરિણામી શબ્દ અહીંયા લીધો છે. ગાથા ચાલી છે અપરિણામીની, મૂળ ગાથામાં પરિણમન નથી એમ કેમ છે? બંધનું પરિણમન નથી. કયા બંધનું પરિણમન નથી? કે પુણ્ય પાપ રૂપ જે પરિણામના નિમિત્તે બંધ થાય છે એ પુણ્ય પાપ પરિણામ આત્મામાં નથી થતા, ધ્રુવમાં. તો અપરિણમન સ્વરૂપ છે એમાં પરિણામી છે અને અપરિણમન બે વાતની ચોખવટ આવી ગઈ છે. ગુરુદેવના પ્રવચનમાં જ બંનેની ચોખવટ એમાં આવી ગઈ છે. એટલે પર્યાય દ્રષ્ટિથી પરિણામી છે એમ લીધું છે એક જગ્યાએ, અને સ્વભાવથી શુદ્ધ પર્યાય રૂપ પણ પરિણમે છે અને અશુદ્ધ પર્યાય રૂપ પણ પરિણમે છે એમ એનું પરિણમન આખા દ્રવ્યની અપેક્ષા એ પરિણામી કહીને શુદ્ધાશુદ્ધ પરિણમનમાં એનો સ્વીકાર કરવો જોઈએ. શુદ્ધ વસ્તુ દ્રષ્ટિથી આત્મા અપરિણમન સ્વરૂપ છે અર્થાત કુટસ્થ છે, પરંતુ તદ્દન કુટસ્થ છે, આખો પરિણામી પદાર્થ જ કુટસ્થ છે એમ ન લેવું જોઈએ. કથંચિત કોઈ અપેક્ષાએ કુટસ્થ છે અને કથંચિત કોઈ અપેક્ષાએ પરિણામી પણ છે. આ ફરીને શબ્દ વાપર્યો છે, પરિણામી પણ છે. આ તો ઘણા વર્ષો પહેલા છે, આપણા અહીંયા ભાગ વસાવ્યા છે મંદિરમાં, તો બધા ભાગ વસાવ્યા છે ને આપણે. 252-53 નંબરનું પાનું છે, પાંચમા ભાગનું. નિરપેક્ષ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે, અભેદ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે. અભેદ એટલે ત્રિકાળી અભેદની દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે અને દ્રવગુણ પર્યાયનો ભેદ પાડીને આત્મામાં શુદ્ધ નિરપેક્ષ પર્યાય છે. પરની અપેક્ષા, નિમિત્તની અપેક્ષા વગરની જે શુદ્ધ નિરપેક્ષ પર્યાય છે તેથી આત્મા પરિણામી પણ છે. આ ત્રીજી વખત પરિણામી શબ્દ લીધો. સિદ્ધ ભગવંતના અનંત ગુણોમાં પણ પરિણમન થઈ રહ્યું છે સિદ્ધાલયમાં, શુદ્ધાત્મામાં, તેથી પણ આત્મા પરિણામી છે. આ ચોથી વખત લીધું છે. પરંતુ દ્રવ દ્રષ્ટિથી અભેદ દ્રષ્ટિથી આત્મા અપરિણામી છે. બે પડખા ચોખ્ખા કર્યા છે, પરિણામી ને અપરિણામી. એટલે એમ કહે છે કે જે અભેદ ધ્રુવ દ્રવ છે તે અપરિણામી છે, પરિણમતું જ નથી. ધ્રુવ દ્રવ તો નિષ્ક્રિય છે, પલટે છે તે પર્યાય છે. પલટે છે તે પર્યાય છે. પર્યાયનું કોઈ એક અંગ જો નિષ્ક્રિય પરિણમા વગરનું પલટ્યા વિનાનું ધ્રુવ ન રહેતું હોય તો આખો પદાર્થ શાશ્વત ન રહી શકે. અને પરિણામ પદાર્થનું કોઈ એક અંગ પલટ્યા વગરનું, એટલે સર્વ અંગમાં કોઈ એક પલટ્યા વગરનું જ હોય તો એની અંદરના ફેરફારો જે જોવામાં આવે છે એ ફેરફારો ક્યાં કોના? પદાર્થની અંદર ફેરફારો તો જોવામાં, એની અવસ્થાથી અવસ્થાંતર પણ તો જોવામાં આવે છે, એને તો કોઈ રોકી શકતો નથી. એટલે પલટે છે તે પર્યાય છે એમ પદાર્થના બે અંગ તદ્દન એક જ પદાર્થમાં વિરુદ્ધ સ્વભાવ વાળા એક સત્તામાં રહે છે. એક પલટતું અંગ છે એ પલટ્યા જ કરે છે, જેની પલટના ને પલટનાને રોકી શકાતી નથી. એક શાશ્વત અંગ છે, ધ્રુવ અંગ છે, નિષ્ક્રિય છે, સ્વભાવ સ્વરૂપ છે, શક્તિરૂપ તત્વ છે, એ કાયમ શક્તિ રૂપે એમને જ રહે છે, એટલી ને એટલી શક્તિ રૂપે રહે છે. જ્ઞાન શક્તિમાંથી કેવળ જ્ઞાનનો વપરાશ ઉપયોગ થાય છે ને, વેપાર અનંતકાળ પર્યંત થયા કરે તો પણ જ્ઞાન શક્તિ અનંતકાળ પછી આત્માની એવડી ને એવી, એટલી ને એટલી, એવી ને એવી જ હોય છે, એવી ને એવી જ રહે છે. તે જ્ઞાન શક્તિ અનંતકાળ પહેલા તે આત્મા નિગોદમાં હતો ત્યારે પણ એવડી ને એવડી, એટલી ને એટલી, એવી ને એવી જ હતી. અનાદિ અનંત શક્તિમાં કિંચિત માત્ર ફેર પડતો નથી.
બરાબર.
એવી આત્માની ગુણ સંપત્તિ છે. આવી ગુણ સંપત્તિ નો ધણી આત્મા હોવાથી એને કોઈ સમ્યક દ્રષ્ટિના સાધકનો પરિણામનો આધારભૂત તત્વ છે, શક્તિ છે. પોતાના સામર્થ્યનું ભાન હોવું એને સમ્યક દર્શનપણું, સમ્યકપણું, સભાનપણું, આત્માના ભાનપણું, આત્માના જ્ઞાનપણું એને કહેવામાં આવે છે. એ ધ્રુવદ્રવ તો નિષ્ક્રિય છે, પલટે છે, તે પર્યાય છે. વ્યયને ઉત્પાદનો કરતા કહેવું તે પણ વ્યવહાર છે, ઓલો ભેદોપચાર વ્યવહાર છે. અહીંયા આગળની પર્યાયના વ્યયને તેની તેની પર્યાયના વ્યયને તો અહીંયા કરતા કહેવું નથી, તે પર્યાય પણ વ્યય થવાની સમય માત્રમાં, પણ એ અહીંયા ઉત્પાદનો કરતા નથી, એ તો અહીંયા વાત જ નથી ચર્ચામાં.
બરોબર.
વ્યયને જ્યાં કરતા કયો છે ત્યાં પૂર્વ પર્યાયની વ્યયને કરતા કયો છે, કેમ કે બંને એક સમયમાં છે. પૂર્વ પર્યાયની વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ બંને એક સમયમાં છે, તેથી વ્યયને કરતા ને ઉત્પાદને કાર્ય કહેવામાં આવે છે. આમ છે, એ વ્યવહારથી છે, ખરેખર એમ છે નહીં, કેમ કે વ્યય થતી પર્યાય છે, એનો એ પર્યાયનો પર્યાયપણે સર્વનાશ છે. પર્યાયનો પર્યાયપણે તો સર્વનાશ છે. એ શું કરે? જે પોતે નાશવંત, પોતે નાશવંત થાય એ બીજાનું સર્જન કરે, પોતાના નાશમાં બીજાનું સર્જનનું કારણ છે, એ વાત તો માત્ર કહેવા માત્ર છે, ખરેખર એમ તો કાંઈ હોઈ શકે. પર્યાય એક સમયની આયુષ્યની ધારક છે, એક સમયનું આયુ છે એનું. હવે જે પર્યાય સમય માત્રમાં વિનાશ પામે છે એનું મૃત્યુ થાય છે, વિનાશ પામે છે ને, મૃત્યુ કહો કે વિનાશ કહો, એ બીજી પર્યાયને જીવન દે છે, જન્મ આપે છે, એ વાત રહેતી નથી, નિશ્ચયથી નથી. પણ એક સમયમાં બંનેને જોઈને કારણ કાર્યનો ઉપચાર કરવામાં આવે છે, વ્યવહાર માત્ર છે. મોટા ભાગનો વ્યવહાર તો બંને પર્યાયનું સદ્રશપણું જોઈને કરવામાં આવે છે. એક માણસને ક્રોધ થયો તો ક્રોધ થયો એ જો એક સમયનો ક્રોધ થાય તો છદ્મસ્ત જીવને પકડાય નહીં. ક્રોધ તો છદ્મસ્તને જ થાય ને, સિદ્ધને થવાનો તો પ્રશ્ન નથી. કેવળ જ્ઞાન એક સમયમાં પકડાય છે, કેવળ જ્ઞાન સિવાય એક સમય સૂક્ષ્મપણે પકડાતો નથી. જે પર્યાય પકડાય છે તો અસંખ્ય સમયની પકડાય છે, અસંખ્ય સમયની ટકેલી પર્યાય પકડાય છે. અસંખ્ય સમય એટલે તેનો તે ભાવ ટકતો હોય એમ. પોતાને ને પોતાને પરિણામમાં ક્રોધ થયો એની ખબર પડે કે મને ગુસ્સો થાય છે એમ, જેને ખબર પડે ત્યારે એ સમય 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 સમયથી ને અસંખ્ય સમયો સુધી એ ભાવ લંબાણો છે ક્રોધનો, ત્યારે એને જ્ઞાનમાં આવે છે. અવગ્રહ અહીંયા અવાયને ધારણા દીધી છે ને, એ અવાયમાં નિશ્ચય થાય છે કે મને ક્રોધ થાય છે. મતિ જ્ઞાનના ચાર જે ભંગ છે એમાં અવાયની અંદર ખબર પડે છે કે ક્રોધ થયો, ત્યારે તો અસંખ્ય સમય ગયા છે. પણ એવી જ સદ્રશ પર્યાય ચાલુ રહી એમાં પ્રત્યેક પર્યાય ભિન્ન છે, અસંખ્ય સમયમાં પ્રત્યેક પર્યાય ભિન્ન છે, પ્રત્યેક પર્યાય તદ્દન સ્વતંત્ર છે, અને કોઈ પર્યાય કોઈ પર્યાયનું કારણ નથી નિશ્ચયથી. છતાં સદ્રશપણું જોઈને એમ કહેવાય કે સળંગ ક્રોધ ચાલ્યો આવ્યો છે, માટે આગલી પર્યાય છે એમાં થોડો હતો, પછી વિધો, પછી વિધો, પછી વિધો, એટલે ખબર પડી તારતમતા વધીને. તો એ પેલા થોડો છે તે કારણ ને વિધો છે તે કાર્ય, એમ કહેવાય ઉપચાર થી. ખરેખર જો કારણ કાર્ય હોય તો વધતો જ જવો જોઈએ, તો પછી શાંતિની પર્યાય ના આવે. પણ ક્રોધ કોઈનો કાયમ ટકતો નથી. શાંતિની પર્યાય આવે છે તો ક્રોધ ને કારણ કેમ શાંતિની પર્યાયને કાર્ય કહેશો? એ વાત પણ બંધ બેસતી નથી. બહુ ભાગ તો સદ્રષ્ટપણું જોઈને પૂર્વ ઉત્તર પર્યાયમાં કારણ કાર્યનો વ્યવહાર કરવાની પદ્ધતિ છે. પણ એ માત્ર વ્યવહાર છે, ખરેખર નથી. કેમ કે મિથ્યાત્ને સમ્યકની અંદર પૂર્વ પર્યાય મિથ્યાત્ની ને ઉત્તર પર્યાય સમ્યકની થાય છે. કારણ કાર્ય કેવી રીતે લાગુ પાડશો? જે જીવને પ્રથમ સમયની જે સમ્યકત્વની પર્યાય થઈ એની છેલ્લા સમયની જે પર્યાય છે તે જ કાળની વ્યય થતી, તે મિથ્યાત્વની વ્યય થઈ. મિથ્યાત્વનો વ્યય થવો અને સમ્યકત્વનો ઉત્પન્ન થવું તે એક જ સમયમાં છે. કારણ કાર્ય જો કહેશો, વ્યયને કારણને ઉત્પાદને કાર્ય, તો મિથ્યાત્વ કારણને સમ્યકત્વ કાર્ય, વાત બંધ બેસતી નથી. એટલે ખરેખર કારણ કાર્ય પણ ઉત્પાદ્યને વ્યય ઉત્પાદનું લાગુ પડતું નથી. જીવનો શ્રદ્ધા નામનો ગુણ છે એ પરિણમે છે. જ્યારે શ્રદ્ધા નામનો ગુણ વિપરીત પરિણમે છે ત્યારે એને વિપરીત શ્રદ્ધાન રૂપ મિથ્યાત્વ કહેવામાં આવે છે. તે જ ગુણ પોતાના સ્વભાવ સ્વરૂપે જેવો સ્વભાવ છે તેવો જ વ્યક્ત પરિણામમાં થાય છે ત્યારે એને સમ્યક્ત શ્રદ્ધાન કહેવામાં આવે છે. ભલે મંદ થાય છે જરૂર, એ વાત સ્પષ્ટ છે કે બહુ ગાઢ દ્રઢ મિથ્યાત્વ હોય ને બીજા સમયે સમ્યક્ત્વ થાય એવું નથી બનતું. મંદ થાય છે મિથ્યાત્વ, મંદ જરૂર થાય છે. પણ મંદ થવો અને અભાવ થવો, મંદ થાય એ અભાવ, મંદ થવું એ અભાવ થવાનું કારણ નથી, પાછું બે જુદો જુદો વિષય છે. જેમ કે કષાય મંદ થાય છે, તીવ્ર કષાયને પાપ કહીએ અને કષાયની મંદતાને પુણ્ય કહીએ. તો કષાયની તીવ્રતા કષાયના અભાવનું કારણ તો નથી, પણ કષાયની મંદતા એ કષાયના અભાવનું કારણ નથી.
બરોબર.
પણ એ મંદપણું એક જુદો ફેક્ટર છે અને અભાવ થવો એ તદ્દન જુદો મુદ્દો છે. પણ છતાં આની આ એક વિજ્ઞાન એવું છે કે જેની અંદર મંદ થવું એ એક જાતની પ્રક્રિયા છે, અભાવ થવું એ એક બીજી જાતની પ્રક્રિયા છે.
બરોબર.
ભલે અભાવ થવા પહેલા મંદતાને પ્રાપ્ત થાય છે, પણ છતાં બંનેનો પ્રકાર જુદો જુદો છે. એક મંદતામાં સદભાવ છે, અભાવમાં સદભાવ નથી. શું આમાં પોઈન્ટ છે? તાત્વિક વિષય છે ને, તાત્વિક વિષયની અંદર શું છે એનું એલિમેન્ટ પકડવું પડે છે. એનું તત્વ શું છે તે પણ શું છે, એટલે એનું તત્વ પકડવા જાઓ તો મંદતાની અંદર સદભાવનું તત્વ રહેલું છે, જ્યારે અભાવની અંદર સદભાવનું તત્વ નથી.
બરોબર.
આમ પરસ્પર વિરુદ્ધતા છે. તાત્વિક દ્રષ્ટિએ આ વિષય વિચાર માંગી, એટલે તો જૈન દર્શનની અંદર નવતત્વની સૂક્ષ્મતા તમે વિચારો તો અસાધારણ છે. જેમ કે એક વિકારી પર્યાય છે એમાં ચાર તત્વ છે.
આત્રવ બળ,
આશ્રવ બંધ પુણ્ય અને પાપ ચાર તત્વ છે. કોઈ પણ પૂરું પાપ ન હોય, કોઈ પણ પર્યાય પૂરું પુણ્ય ન હોય. જેમ એને સ્થૂળ દ્રષ્ટાંતથી સમજાવી શકાય એવું છે, થોડો વિષયાંતર થશે પણ હવે વિચારી લઈએ કે કોઈ માણસ હોસ્પિટલમાં દાખલ થયો, એમાં ફર્સ્ટ સેકન્ડ ને થર્ડ ક્લાસ છે દાખલ થવાના, એમાં અચિંતાનો એક્સિડન્ટ થયો અને માણસને દાખલ કર્યો તો કે ભાઈ ફર્સ્ટ ક્લાસમાં જગ્યા નથી અને થર્ડ ક્લાસમાં જગ્યા નથી. પેલા એ માગણી કરી કે મારે ફર્સ્ટ ક્લાસ જોઈએ, ખર્ચો ગમે તે થાય, એરકન્ડિશન રૂમ મને આપો. એરકન્ડિશન બધા ફૂલ છે, જનરલમાં કે જનરલમાં ક્યાંય ખાટલો ખાલી નથી, આ વચ્ચેનો ક્લાસ છે એમાં અત્યારે જગ્યા મળશે. તો કે બહુ સારું, હવે અહીં પુણ્યવંત છે કે પાપવંત છે? એને ત્યાં પુણ્યનો સંયોગ છે, સગવડતા મળી, એ કયા પ્રકારનો સંયોગ છે? કે જો એને જનરલ વોર્ડની અપેક્ષાથી જો તો એને એને પુણ્યયોગ છે. જો બે ક્લાસ એના ખાલી ન હોત ને છેલ્લા ક્લાસમાં એનો નંબર લાગે તો એનું પુણ્ય નથી એમ કહેવાય. પૈસા છે પણ એનું પુણ્ય અત્યારે હોવું જોઈએ ને, પુણ્યનો ઉદય હોવો જોઈએ ને, એને અનુકૂળતા ન મળી. ઉપરના ક્લાસ વાળાની દૃષ્ટિએ એને એમ કહેવાય કે એને પાપનો ઉદય છે, નીચેના વાળાને એમ કહેવાય કે એને પુણ્યનો ઉદય છે.
બરોબર.
એમ કોઈ પરિણામ છે, આ પરિણામના ફળથી પરિણામને સમજાવીએ તો કોઈ પરિણામ પૂરું પાપ નથી, કોઈ પરિણામ પૂરું પુણ્ય નથી. એક જ પરિણામમાં પાપ તત્વ છે, એક જ પરિણામમાં પુણ્ય તત્વ છે, તે જ પરિણામમાં આશ્રવ તત્વ છે, તે જ પરિણામમાં બંધ તત્વ છે. પરિણામ એક છે ને, તત્વ એની અંદર ચાર છે. હવે આ નવ તત્વ છે ને, એ એલિમેન્ટ જોવાનો વિષય છે. પર્યાય એક, એક સમયની પર્યાય અને તત્વ ચાર ધારણ કરે છે. આમ છે એવું, શુદ્ધિમાં ત્રણ તત્વ ધારણ કરે છે નહી, કષાય પોતે પાપ છે, કષાય પોતે જ પાપ છે, અપવિત્ર છે એટલે પાપ છે. કષાય છે, પુણ્ય કષાય છે, મંદ કષાય છે, કષાય પોતે જ પાપ છે, અપવિત્ર છે, મલિન છે, આત્માના ગુણનો હાનિકારક છે. પણ એવી રીતે શુદ્ધિના પર્યાયમાં ત્રણ તત્વ છે, સમર નિર્જરાને મોક્ષ. જે શુદ્ધિ છે એ સ્વયં સંવર રૂપ છે, એ શુદ્ધિ વૃદ્ધિ વૃદ્ધિ થયેલી શુદ્ધિ છે, એ નિર્જરા રૂપ છે. શુદ્ધિની વૃદ્ધિ તે નિર્જરા છે અને આંશિક મુક્તપણો છે એની અંદર, તે મોક્ષ છે. પર્યાય જ છે ને, તત્વ ત્રણ છે એની અંદર. અભેદથી લઈએ તો એમાં જીવ દ્રવ્ય છે, ચાર તત્વ છે. ઓલામાં અભેદથી જીવ લઈએ તો પાંચ તત્વ છે. એક જ સમયની પર્યાયમાં કેટલું અર્થઘટન થાય છે. આશ્રવને ને બંધને જુદા પડ્યા છે, એ તો એક બહુ વિચારણીય વિષય છે. એક જ જીવને બંધ થાય તે સમજી શકાય છે કે એ રોકાય છે. પર પદાર્થમાં ઉપયોગ પ્રતિબદ્ધપણાને પામે છે, રોકાઈ જાય છે, તે ભાવબંધ છે. જીવનો પરિણામ અન્ય પદાર્થમાં પ્રતિબદ્ધ થાય છે, તે ભાવબંધ છે. પછી એના નિમિત્તે દ્રવ્ય કર્મનો સંયોગ થવો, તેને કર્મબંધ કહેવામાં આવે છે. તો એ ભાવબંધ તો બરાબર છે કે એ રોકાણો, પણ એ પહેલા એને આશ્રવમાં લીધો છે, એ તો ઘણી સૂક્ષ્મતા છે. જૈન દર્શનનો તાત્વિક આટલો સૂક્ષ્મ વિષય ક્યાંય જોવા નહીં મળે તમને. હવે એક જ પર્યાયમાં આટલી સૂક્ષ્મતા કાતી છે અને આખા જગતમાં પુદગળ પદાર્થોની વિધવિધતા, પાંચ ઇન્દ્રિયના વિષયોથી માંડીને અનંત ગુણોની વિધવિધતા, અનંત પર્યાયોની વિધવિધતા, જેનાથી આખું વિશ્વ ભર્યું છે. કારમણ વર્ગણા, શબ્દ વર્ગણા, કાય વર્ગણા, પછી રોગ અને ઔષધિ, બધું માણસ. રોગ ને ઔષધિ એટલે શું છે? એક જ પોઈઝન. રોગે પોઈઝન અને ઔષધિ એ પોઈઝન, કેટલી વિધવિધતા છે એને એક જ તત્વમાં નાખ્યું છે. જેની અનંત પ્રકારની વિધવિધતા છે એને એક અજીવ તત્વમાં નાખી દીધું છે. કારણ શું? એક સમયની પર્યાયના પાંચ તત્વો ઉભા કર્યા નવ તત્વની અંદર, ચાર કે પાંચ તત્વો ગણો, અને જ્યાં અનંત વિધવિધતા છે, જેમાં આખું જગત ચક્કર ખાઈને પડ્યું છે, કોઈને મોં માથું ફૂટતું નથી આમાં સાચું શું ને ખોટું શું, આ કેમ પાપ કરનારો લહેર કરે છે ને આ કેમ પ્રમાણિક માણસ ભૂખે મરે છે, કોઈને સમાધાન થતું નથી દુનિયામાં, એટલી વિધવિધતાઓ ને એટલી વિચિત્રતાઓ પડી છે જગતની અંદર પૂદગળ પર્યાયોની. એક માણસ કાણો કુબડો અને કરોડપતિ, એક માણસ રૂડો રૂપાળો સુંદર રાજાના દેવના ચક્કર જેવો અને ભીખ માગે, આ બધું છે હું વિચિત્રતા. એને એક જ તત્વમાં નાખ્યું, અજીવ તત્વ છે. કારણ શું? આવા નવ તત્વના કેમ ભેદ પાડ્યા? એનું કોઈ પ્રયોજન નથી. એવી વિધવિધતાનું જળનું જીવને કોઈ પ્રયોજન નથી. અને જ્યાં પ્રયોજન છે ત્યાં એટલું બધું જૈન દર્શને ઝીણું કાંઈતું છે કે દુનિયામાં એનો કોઈ જોટો મળેલો નથી. અદ્વિતીય તત્વ છે એવો વિષય છે, વિચારવા જેવો વિષય છે. અમે તો બહારથી આવ્યા છીએ ને, એટલે જોયું કે આ સાનું આમ કેમ છે, આ નવ તત્વ કે છે, આ નવ તત્વમાં આટલું બધું. એ પછી અજીવ તત્વ છે, જીવ અને અજીવ એમાં એટલા જળની અનંતી વિચિત્રતાને એકમાં નથી નાખી, બીજા ચાર અરૂપીને પણ અજીવમાં જ નાખ્યા છે. છ દ્રવ્યમાં બે જ ભેદ પાડ્યા, એક જીવને બીજું અજીવને, અજીવમાં પાંચ લઈ લીધા, કેમ કે અજીવનું કોઈ પ્રયોજન નથી. એટલે પાંચ દ્રવ્ય, પાંચ દ્રવ્યના અનંતા ગુણો, પાંચ દ્રવ્યની અનંતી પર્યાયો, એમાં જળ દ્રવ્યની વિકૃતિ અનંત પર્યાયો ને અવિકૃત અનંત પર્યાયો, બધું એક તત્વમાં નાખ્યું. હે, આખું બ્રહ્માંડ એક એક તત્વમાં નાખ્યું, અને જીવની વિકારી ને અવિકારી પર્યાયનું એવું પૃથ્થકરણ કર્યું, એટલું ઝીણું પૃથ્થકરણ કર્યું કે એમાં આશ્રવ અને બંધ એવા બે ભેદ પાડ્યા. આવવું અને રોકાવવું, આવવું ને રોકાવવું, આવીને રોકાય છે, જેમ કર્મ આવે છે ને રોકાય છે, ઉત્પાદ ને એનો સ્થિતિ બે લીધી છે એમાં. આમ તો કર્મ બહારથી આવે છે એવું નથી લેવું, એમાં કર્મ વર્ગણાયા જે ભરી છે એમાં પ્રકૃતિનો ઉત્પાદ થાય છે. સામાન્ય કર્મ કર્મો છે પરમાણુ કર્મના, એમાં વિભિન્ન પ્રકૃતિઓનો જીવના એક પરિણામના નિમિત્તે જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ના ગોત્ર આવ્યું, આઠે પ્રકૃતિના ભેદ પડી જાય છે. એવું પ્રકૃતિના ઉત્પાદને આશ્રવ કહે છે, અને તેનું તેની સ્થિતિને બંધ કહે છે. એટલે બહુ કહેનારે કેટલી બુદ્ધિમત્તાથી વિષયનું નિરૂપણ કર્યું છે. અનંત આગમ ભર્યા છે, અનંત આગમ ભર્યા છે. એક શ્રીમદજીએ બહુ સુંદર વાત લખી છે, લોકોને આકર્ષણ થાય એવી, 20મા કે 22મા વર્ષે લખી છે કે અતિ મેઘાવીને જગત પણ માન્ય કરે છે. બહુ બુદ્ધિશાળી માણસ હોય, મેઘા એટલે બુદ્ધિ, ઘણો બુદ્ધિશાળી માણસ હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ જેને કહેવાય છે, તો એને જગત માન્ય કરે છે. ભાઈ એ શું કહે છે, એની બુદ્ધિમાં શું વાત આવી, જગત પણ માન્ય કરે છે. એમણે તો એક સરખામણી આપી છે કે આ જગતની અંદર અનેક જ્ઞાનીઓ, અનેક ત્યાગીઓ, અનેક મહાપુરુષો, અનેક સત્પુરુષો થઈ ગયાનો ઇતિહાસ બોલે છે. એમાં ધૃતોહરિથી માંડીને ત્યાગી લીધા છે એમણે, એમ કરીને ભગવાન મહાવીરનું નામ દીધું છે. ભગવાન મહાવીરની વાત જુદી છે. કેમ કે અતિ મેઘાવીને તો જગત માન્ય કરે છે, પણ આ એવા અતિ મેઘાવી એવા મહાપુરુષે જે જગત એને માન્ય કરે છે એ જગતથી જુદા પડીને એકાકી એના ત્યાગી થઈને આખા જગતનો ત્યાગ કરીને સ્વરૂપમાં સ્વરૂપસ્થ રહેવાનું જ સ્વીકાર્યું, એની અતિ બુદ્ધિનો સરવાળો છે. એની એની બુદ્ધિનો ટોટલ શું કે એનો ટોટલ આ છે, જે જગત મને માન્ય કરે છે એ જગત સામે હું જોવા માંગતો નથી, એ જગતની સામેથી એને આંખ નીચી લીધી, એની બુદ્ધિનો સરવાળો છે. એમ કરીને આખી કોન્ટ્રાડિક્શન રજૂ કર્યું છે. એવું છે, એટલે જૈન દર્શનની આખી શૈલી છે અસાધારણ છે. સદભાવ છે ને, જે કોણ છે અસ્થિ ધરાવે છે એ વધઘટ 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 થાય છે. તાવ છે ને, તાવ વધઘટ થાય છે. શાસ્ત્રમાં કષાયને તાવની ઉપમા આપી છે. તાવ કોઈ દિવસ સ્થિર ન રહે, જ્યારે માપો ત્યારે જુદા જુદા દોરાવા ઉપર એનો પારો આવીને ઊભો રહે છે. એમ કષાયની તારતમતા વધઘટ જીવમાં થયા જ કરે છે, નિગોદનો જીવ હોય કે મનુષ્ય જીવ હોય. હવે એનો નાશ થવો જોઈએ, તીવ્ર કષાય થવો ન જોઈએ. એમ કોઈ કહે તો એ વાતને બરાબર સમજતા નથી. 104-105 ડિગ્રીનો તાવ ભલે ન રહે પણ 99 વાંધો નહીં એમ કહેવાય. 99 ન ઉતરે તો 104 કરતા ભયંકર છે. 99 કાયમ રહે તો કેટલી શાંતિ રહે એ કહેજો. સીધું જીથરી યાદ કરવું પડે કે આ 1.5 મહિનાથી 99 ખહતો નથી, આ 104 તો એક ઇન્જેક્શન આપ્યા ભેગો ખહતો હતો, અને આ 100 ઇન્જેક્શનનો કોર્સ કર્યો પણ આ 99 ખહતો
નથી.
ખતરનાક છે, એટલે એ રોગ છે. એ રોગ છે, એનું ક્રોનિક રૂપ ત્યાં ધારણ કરે છે. રોગના બે પ્રકાર છે જાતિ અપેક્ષાએ. એમાં એનું જે ક્રોનિક રૂપ છે ને એ બહુ ખરાબ છે. ક્રોનિક એટલે ઘર કરી ગયેલો, જૂનો થયેલો રોગ એને કહે છે. એક હુમલો આવે તાત્કાલિક એ જુદી વાત છે, ને ઘર કરી જાય એ જુદી વાત છે. હુમલો ખાલી હશકાય, ઘર કરી જાય પછી મુશ્કેલી પડે. એમ કષાયની મંદતામાં લાંબો કાળ જીવ રહે અને એનો અભાવ ન કરે તો એ કષાય એને ઘર કરી જાય છે ત્યાં. એમ છે, એને એને ટાળવો જ જોઈએ, એનો અભાવ જ કરવો જોઈએ. એમ છે, મિથ્યાત્વ ગળતા અભાવ થાય છે, મંદ થતા ગળતા અભાવ થાય છે. પણ ગળવું ગળ્યું એટલે અભાવ થયો એમ કારણ કાર્ય ન લેવું, મુદ્દો સમજવા જેવો આ છે. જેમ કે કોઈ જીવ જે મનુષ્ય સિવાયના આ તિર્યંચો છે, સંઘની પંચેન્દ્રી, પંચેન્દ્રી, ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય, બધા એમાં કોઈને ગ્રહિત મિથ્યાત નથી આવતો. શું સમજવા જેવો વિષય છે? અનાદિ સર્વ જીવો અગ્રહિત મિથ્યાત્વિત મિથ્યાત્વથી ગ્રસિત છે. આ થોડો વિષયાંતર થાય છે પણ પ્રશ્ન એજન્ડા ઉપર છે એટલે ચર્ચા. હવે મનુષ્ય થયો અને હિતાહિતનું વધારે વિવેક એને થયો,
બરાબર,
કે મારું હિત શેમાં છે ને મારું અહિત શેમાં છે, ત્યારે જો હિતને ન પારખે તો ગ્રહિત મિથ્યાત્મા જાય પેલો. જો પોતાના હિતને ખરેખર ન સમજી શકે કે મારું હિત ક્યાં છે ને કેમ છે, તો ગ્રહિત મિથ્યાત્મા સાધે, સીધો ગ્રહિત મિથ્યાત્મા થાય. તો જૈનમાં જૈનનો છે એમાં એ કાંઈ કામ ન આવે, સંપ્રદાય કામમાં ના આવે. સંપ્રદાયમાં ગ્રહિત મિથ્યાત્મા ધારણ કરે, અન્યમાં તો કહેવાનો સવાલ જ નથી. અન્યમાંથી તો ચોખ્ખા ગ્રહિત મિથ્યાત્મા છે, પણ જૈનમાં જન્મે નવ તત્વ શીખે અને દેવગુરુ શાસ્ત્ર વિતરાગના સ્વીકાર કરે, છતાં જો એ હિતને ન સમજે તો એ ગ્રહિત મિથ્યાત્મા સાધે. આમ થાય, એક બુદ્ધિપૂર્વક તત્વને વિપરીત સાધે છે, ગ્રહિત મિથ્યાત્મા થઈ જાય. હવે અગ્રહિત એવું ગ્રહિત મિથ્યાત ન હોય હવે એવો જીવ લઈએ, બેનનો પ્રશ્ન લઈએ, કે કોઈ જીવ આવી રીતે તત્વનો અભ્યાસ કરે છે, એમાં આત્મા કેવો છે, આત્માની શક્તિઓ કેવી છે, દ્રવ્યુ પર્યાય કેવા છે, તત્વજ્ઞાનમાં ઊંડો ઉતરે, એને મિથ્યાત્મન થાય, તો જેમ કશાય અનંત વાર મંદ કર્યો અને નવમી ગ્રહ જે જઈ આવ્યો છતાં અનંત કાળ રખડ્યો, એ મિથ્યાત્વ ગાળવાનું પણ અનંત વાર થયું છે, એમાં કોઈ નવીન નથી, પૂર્વાનુપૂર્વ છે એ બધું, અપૂર્વ કઈ નથી એની અંદર. અનંતવાર જૈન દર્શનમાં આવ્યો, અનંતવાર જૈન દર્શનના શાસ્ત્રોનો આગમનનો સ્વાધ્યાય કર્યો, અનંતવાર ભગવાનની સાક્ષાત સમોસરણમાં દિવ્ય દિવ્ય ધ્વનિ સાંભળીને વિચાર કર્યો, વિમર્શ કર્યો, વિનિમય કર્યો, કશાય મંદ કર્યો અને મિથ્યા તે ગાળ્યું, મંદ થયું, ગાળ્યું એટલે મંદ થયું, પણ અભાવ કરવો જોઈએ. અપૂર્વ પક્ષ તો એ નિશ્ચય સમ્યક સન્મુખ થાય છે ત્યારે આવે છે, જ્યારે જીવને પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય છે અને ત્યારે સમ્યક સન્મુખ થાય છે અને સન્મુખતાનો પુરુષાર્થ ઉપડે છે, ત્યારે એને મિથ્યાતને જે ગાળવાની પ્રક્રિયા થાય છે એ એવા પ્રકારથી થાય છે કે એનો અભાવ થઈ જશે, પછી એ રહેશે નહીં, એ અપૂર્વ છે. પણ એ પહેલા મિથ્યા તો મન થાય છે ને ગળે છે, મિથ્યા તો એ પહેલા પણ તત્વજ્ઞાનનો અભ્યાસ એક એવી ચીજ છે કે જેમાં કશાય તો મંદ થાય પણ એમાં મિથ્યાત પણ મંદ થાય. આ એટલા માટે આ વ્યવહારને બીજા બધા તમામ વ્યવહાર કરતા અગ્રસ્થાન મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે તેમાં મિથ્યાત મંદ થવાની શક્યતા સવિશેષ છે અને એમાં ને એમાં ઊંધી સમજણની પકડ કરે તો ગ્રહિત મિથ્યાત થવાની પણ ત્યાં એટલી જ શક્યતા વિશેષ છે. આ જવાબદારી વાળો વિષય છે પાછો, જેટલો લાભનો વિષય છે એટલો જ વધારે જવાબદારીનો વિષય છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા બુદ્ધિપૂર્વક વિપર્યાસ ઉત્પન્ન થાય, કેમ કે જીવનો અનાદિનો બુદ્ધિના વિપર્યાસ થવાનો પ્રકાર ઉભો જ છે, એમાંથી એને છૂટવું છે ને ફરી જવું છે. એટલે એક બહુ જ એને સાવધાનીને ધ્યાન રાખવાની જરૂર છે કે ક્યાંય વિપર્યાસ તો થતો નથી, ક્યાંય વિપર્યાસ તો થતો નથી ને. એટલા માટે અવિપરીત એવા સમ્યક જ્ઞાનીના અસ્તિત્વને સવિશેષપણે સ્વીકારવામાં આવ્યું છે, કેમ કે એને તો ખ્યાલ જ ના આવે. મુખ્યાત્મા ઉભો છે, ઉઘાડ બુદ્ધિનો હોય તો એને ખ્યાલ ના આવે કે હું શાસ્ત્ર અનુસાર અર્થ કરું છું ને, એમાં વિપરીતતા શું, હું જે અર્થ કરું છું એની શાસ્ત્ર સાક્ષી પૂરે છે અને ત્યાં એને વિપર્યાસ થતો હોય એને ખબર ન પડે. એટલો સચેત હોય તોય થાય, એનું શું કરશો, નહીં સચેત છે ને થાય છે, એવા દાખલા દેખાડું તમને. બહુ વિષય ઘણો એ રીતે ઘણો સૂક્ષ્મ વિષય છે, કેમ કે અનાદિની જીવને એક વિપર્યાસ થવાની પરિસ્થિતિ એના જ્ઞાનમાં ઊભી છે, એ સ્થિતિ એને હજી ટાળી નથી, મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનની સ્થિતિ એને ટાળી નથી. એટલે ગમે એટલી એ કાળજી રાખે તો પણ સંભવ છે કે વિપર્યાસ થાય, એટલે એને દીવો જોઈએ. અંધારામાં હું ગમે એટલો સચેત થઈને ચાલુ, પણ અંધારું છે એનું શું, આ સવાલ છે અને આ તો દિશાનો સવાલ છે. તમે એક એંગલ પણ બીજી દિશાએ જાઓ તમને એમ લાગે ના ને બરાબર મળતી ભળતી વાત છે ને ચોખ્ખી ભળતી વાત છે, પણ એ તો તમે અહીંયા ખૂણે ઉભા છો, એટલે એક ડિગ્રીના એંગલના ખૂણે ઉભા છો ત્યાં તમને અંતર નહીં દેખાય, એ ડેવલપમેન્ટ થશે એનો વિકાસ થશે ત્યારે ખબર પડશે કે કેટલે દૂર જઈને ઊભું રહેવાય છે. એમ આ તત્વજ્ઞાનનો વિષય, જ્ઞાનનો વિષય, કશાયની મંદતાનો વિષય, મિથ્યાતની મંદતાનો વિષય, તો એક એક ડિગ્રીના એંગલ જેવો વિષય છે એ, બરોબર. પણ એમ નથી, આ તો કહે છે કે મૂળ માર્ગ ઉપર જ આવી જવું જોઈએ અને તો એને કોઈ રીતે ભય નથી, નહીતર અજ્ઞાન જેવો બીજો કોઈ મુમુક્ષુને ભય નથી. શ્રીમદજી લખે છે અજ્ઞાન જેવો મુમુક્ષુને બીજો કોઈ ભય નથી.
જય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.